આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
ઓસ્ટ્રેલિયન સરકાર પાસે એક સામાજિક સુરક્ષા પ્રણાલી છે જે લાયકાત ધરાવતા લોકોને આવક સહાય પૂરી પાડવામાં મદદ કરે છે. મોટાભાગના લોકોને તેમના જીવનના અમુક સમયે અમુક પ્રકારની ચૂકવણીઓ મળી શકે છે. આ ચૂકવણીઓ કોને મળી શકે છે અને કેટલી રકમ મળશે તે અંગે ઓસ્ટ્રેલિયન સરકારના કડક નિયમો બનાવાયા છે. સરકાર તરફથી થતી કેટલીક સૌથી સામાન્ય સરકારી ચૂકવણીઓ જેના માટે તમે પાત્ર હોઈ શકો છો, તો ચાલો ઓસ્ટ્રેલિયા એક્સપ્લેનના આજના અહેવાલમાં તેની વધુ વિગતો મેળવીએ. અમુક ચોક્કસ સમયે તમે સરકાર તરફથી મળતી ચૂકવણીને મેળવવા પાત્ર બનશો. સર્વિસીસ ઓસ્ટ્રેલિયાના જનરલ મેનેજર હેંક યોનજેન સમજાવે છે કે ઓસ્ટ્રેલિયામાં લગભગ દરેક વ્યક્તિ સરકાર તરફથી મળતી સેવાઓનો અમુક ચોક્કસ તબક્કે ઉપયોગ કરશે. તેઓ સેન્ટર લિંક અને ચાઇલ્ડ કેર સપોર્ટ સહિત અભ્યાસ, નોકરીની શોધ, બાળકોનો ઉછેર, નિવૃત્તિ, કટોકટીનો સમય હોય કે પછી મેડિકેર જેવી બાબતો માટે ચૂકવણી તેઓ મેળવી શકે છે.
Nearly everyone in Australia will interact with us at some point in their lives. And the sort of things we're talking about is if you're studying, looking for work, raising children, retiring, in emergencies, and of course, Medicare. We deliver all of those payments and services, and we're responsible for the delivery of Centrelink, Medicare, and child support payments.
મોટા ભાગની સહાય ચૂકવણીઓના નિયમોનું વલણ ખૂબ જ સખ્ત હોય છે, જેમાં તમારે ઓસ્ટ્રેલિયન નાગરિક અથવા કાયમી નિવાસી હોવું જરૂરી છે. તમે આ સહાય મેળવવા પાત્ર છો કે નહીં અને તમને કેટલું વળતર મળશે તે નક્કી કરવા માટે તેઓ તમારી આવક, સંપત્તિ અને બેંક ખાતાઓની પણ તપાસ કરી શકે છે. સર્વિસીસ ઓસ્ટ્રેલિયા માહિતીને સ્પષ્ટ રીતે ગોઠવીને યોગ્ય ચૂકવણી શોધવાનું સરળ બનાવે છે. શ્રી હેંક યોનજેન કહે છે કે યોગ્ય ચૂકવણી શોધવી સરળ છે, પછી ભલે તમને ખબર ન હોય કે ક્યાંથી તેની શરૂઆત કરવી.
We've structured it around what we call life events, and there are six key life events that are covered: raising children, living arrangements, aging, work, education, and health and disability. So if you go to any of those areas which you believe could affect you, you'll be able to find the range of payments that are available, the eligibility rules, but also the rates at which those payments are made.
સેવાઓ ઓસ્ટ્રેલિયાની વેબસાઇટ servicesaustralia.gov.au તમને જીવનની ઘટનાઓના આધારે મળવાપાત્ર ચૂકવણી શોધવામાં મદદ કરે છે. શ્રી હેંક ઉદાહરણ તરીકે જોબ સિકરની મળવાપાત્ર એક સામાન્ય ચૂકવણી વિશે સમજાવતા કહે છે કે જો તમારી ઉંમર 22 અને 67 વર્ષની વચ્ચે છે અને તમે કામ શોધી રહ્યા છો, અથવા જો તમે અસ્થાયી રૂપે બીમાર છો, કાં તો ઇજાગ્રસ્ત છો અને કામ કરી શકતા નથી, તો તમે જોબ સિકર ચૂકવણીની રકમ મેળવવા માટે પાત્ર હોઈ શકો છો.
Job seeker payment is basically the financial help you'll get if you're aged between 22 and age pension age, which is 67, and looking for work. In other words, if you become unemployed or for some reason you need to look for employment, then that's the appropriate payment. It's also a payment that applies if you're sick or injured short term and can't do your usual work or study for a short period of time.
ચૂકવણીના દરનો આધાર તમે સિંગલ છો કે ભાગીદાર છો, કાં તો પરિણીત છો કે વાસ્તવિક સંબંધમાં રહો છો, અને તમારા બાળકો છે કે નહીં તેના પર રહેલો છે. યુવાનોને મળતું ભથ્થું 24 વર્ષ કે તેથી ઓછી ઉંમરના લોકો માટે છે જે ફૂલ ટાઈમ અભ્યાસ કરે છે અથવા તો કામ શોધી રહ્યા છે. ઓસ્ટડી 25 અને તેથી વધુ વયના પૂર્ણ સમયના વિદ્યાર્થીઓને મદદ કરે છે. જો તમે ઓછી આવક ધરાવતું કુટુંબ છો, તો તમે ફેમિલી ટેક્સ બેનિફિટ મેળવવા માટે પાત્ર બની શકો છો. શ્રી હેંક સમજાવે છે કે આ ચૂકવણીઓ બાળકો ધરાવતા પરિવારોને મદદ કરે છે અને રકમ તમારા કુટુંબની પરિસ્થિતિ, આવક તેમજ બાળકોની સંખ્યા પર આધારિત હોય છે.
Family tax benefit is really a range of payments that are provided to families to help them with bringing up children. The rate of payment that you receive really depends on your family situation. There are different rates for couples, The rate is affected by the level of family income. And of course, the rates do vary depending on the number of children and the age of those children.
સરકાર લોકોને જીવનના દરેક તબક્કે મદદ કરે છે. પેન્શનની વયરચના નિવૃત્તિની ઉંમરે પહોંચેલા લોકોને ટેકો આપવા માટે કરવામાં આવી છે, જે ઓસ્ટ્રેલિયામાં 67 વર્ષ કે તેથી વધુ છે. આ લાયકાત મેળવવા માટે તમારે સામાન્ય રીતે ઓછામાં ઓછા 10 વર્ષ ઓસ્ટ્રેલિયામાં રહેવાની જરૂર છે, જેમાંથી ઓછામાં ઓછા 5 વર્ષ સુધી ઓસ્ટ્રેલિયામાં તમારા રહેઠાણમાં કોઈ વિરામ ન હોવો જોઈએ.
The residency rules are much more complex for a pension. To get age pension, you generally need to have been an Australian resident for at least 10 years in total. And for at least 5 of these years, there must have been no break in your residence in Australia.
Singles અને couples માટે ચૂકવણીના દરો અલગ અલગ હોય છે. જો કોઈ તબીબી સ્થિતિ તમને કામ કરતા અટકાવે છે, તો તમે ડિસેબિલિટી સપોર્ટ પેન્શન માટે લાયકાત ધરાવો છો. આ ચૂકવણી લાંબા ગાળાની શારીરિક, માનસિક અથવા માનસિક સ્થિતિ ધરાવતા લોકો માટે છે, જે તેમના કામને અટકાવે છે અને તેને તબીબી પુરાવા આપવાની પણ જરૂર પડે છે.
Disability support pension is a payment for people who have physical, intellectual or psychiatric conditions that are likely to persist for more than 2 years and stops them from working. It also applies, for example, if you have a terminal illness and it is subject to strict medical conditions. And of course, we do require evidence about the nature of the disability that you have.
Care payment એવા લોકોને મદદ કરે છે જેઓ ગંભીર રીતે વિકલાંગ અથવા માંદગી ધરાવતી વ્યક્તિ માટે પોતાનો સંપૂર્ણ સમય તેમની સાર સંભાળમાં પૂરો પાડે છે. કેરર અલાઉન્સ એટલે કે સંભાળ રાખનારને મળતું ભથ્થું પ્રિસ્ક્રિપ્શન્સ અને મેડિકલ અપોઇન્ટમેન્ટ જેવા ખર્ચામાં મદદ કરે છે. ઓસ્ટ્રેલિયન નાગરિકો અને કાયમી રહેવાસીઓ સેન્ટ્રલ લિંક દ્વારા આ ચૂકવણી માટે અરજી કરી શકે છે. નવા રહેવાસીઓને તેને પાત્ર બનવા માટે 4 વર્ષ સુધી રાહ જોવી પડી શકે છે. ઓસ્ટ્રેલિયાની રેફ્યુજી કાઉન્સિલના શાહીન વ્હાઇટ સમજાવે છે કે પ્રોટેક્શન અથવા હ્યુમેનિટેરિયન વિઝા ધરાવતા લોકો સેન્ટરલિંક સેવાઓનો ઉપયોગ કરી શકે છે, પરંતુ અસાયલમ એટલે કે આશ્રય શોધનારાઓ આ સેવાનો લાભ મેળવી શકતા નથી.
People granted protection or humanitarian visas have access to Centrelink and other mainstream services, the same as other residents and citizens, whereas people seeking asylum do not have access to Centrelink. They also don't have access to public housing, help loans to study at university or NDIS.
આશ્રય મેળવવા માંગતા લોકો સ્ટેટસ રિઝોલ્યુશન સપોર્ટ સર્વિસીસ એટલે કે SRSS નો ઉપયોગ કરી શકે છે, જે એક સરકારી કાર્યક્રમ છે જે કેસ વર્ક અને કાઉન્સેલિંગ માટે જીવન ભથ્થું અને સહાય પૂરી પાડે છે. જો કે શ્રી શાહીન વ્હાઇટ સમજાવે છે કે મોટાભાગના આશ્રય શોધનારાઓ SRSS માટે અયોગ્ય છે, કારણ કે ગંભીર આરોગ્યની સ્થિતિ દર્શાવવાની જરૂરિયાત સહિતની કડક યોગ્યતાની આવશ્યકતાઓ પણ ઊભી થાય છે.
SRSS provides a basic living allowance, which is capped at 89% of the job seeker Centrelink allowance, and also provides casework support and access to counselling services. Unfortunately, most people seeking asylum are ineligible for SRSS because it has quite a high threshold to get onto the program. The program has very strict eligibility criteria, and the department requires people to be able to demonstrate that they have severe physical or mental health condition in order to get onto the program.
જો તમે પાત્રતાની આવશ્યકતાઓને પૂર્ણ કરો છો, તો મળવાપાત્ર ચૂકવણીની રકમ તમારી વ્યક્તિગત અને નાણાકીય પરિસ્થિતિ પર આધારિત છે. તમે કેટલી રકમ પ્રાપ્ત કરી શકો છો તે જાણવા માટે સર્વિસીસ ઓસ્ટ્રેલિયાની વેબસાઇટની મુલાકાત લો અને તમારા જીવનના તબક્કાના માળખા હેઠળ તેને તમે શોધી શકો છો. જો તમે ઓસ્ટ્રેલિયામાં નવા છો, તો સ્થળાંતર કરનારાઓ અને આશ્રય શોધનારાઓ માટેની માહિતી માટે મૂવિંગ ટુ ઓસ્ટ્રેલિયા વિશે તમે શોધી શકો છો. શ્રી હેન્ક યોનજેન કહે છે કે તમે 75થી વધુ ભાષાઓમાં ઉપલબ્ધ અનુવાદો સાથે તમારી ભાષામાં પણ માહિતી મેળવી શકો છો. તદુપરાંત સેન્ટરલિંક ઓફિસની મુલાકાત લો અથવા 1312 02 પર કોલ કરો અને કોલ કરો ત્યારે સેન્ટરલિંક ઓફિસ દ્વારા મળતી મફત દુભાષીય સેવાનો લાભ મેળવો. મેલિસા કંપનીઓની દ્વારા પ્રસ્તુત આ અહેવાલ SBS ગુજરાતી પર તમે સાંભળ્યો સંતોષ પટેલ પાસેથી.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગુગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.